શ્રી પંચાસ્તિકાય સંગ્રહ ગાથા 157 અને 158 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 8.
એટલે કે આત્માના શુદ્ધ શુદ્ધાજ્ઞાન ચારિત્ર સિવાયના જેટલા કોઈ પરિણામ છે તે સમસ્ત બંધના કારણ છે અને નિષેધવાને યોગ્ય છે. આ સૌદી ધીમ કુંડમ સાવનમાં અસમોઢ ભાવના સોતેન પ્રચલિતો જના કુર્વન્તિ. પાપ આશ્રવે છે તે ભાવ વડે તે જે પરચારિત છે જીનો પ્રરૂપે છે. આત્માના શુદ્ધ પરિણામ સિવાયના જેટલા કોઈ પરિણામ છે તે સમસ્ત શુભ અને અશુભ રૂપ છે. ત્રીજી કોઈ જાત છે જેટલા કોઈ શુદ્ધ પરિણામથી બીજા એવા પરિણામ છે તે બધા શુભ અને અશુભમાં સમાય છે. હવે આ જીવને પુણ્યને પાપ ભાવ આશ્રવે છે, જે ભાવથી આશ્રવે છે એમ કહ્યું, એવો કોમ છે, ધ્વનિ છે આમાં, કે આત્માને શુભ અને અશુભ ભાવ આશ્રવે છે, પુણ્યને પાપ આશ્રવે છે, એને તે પ્રકારના ભાવથી આશ્રવે છે, એવા ભાવ સહિત એને આશ્રવે છે, ભાવ દ્વારા એવા આશ્રવે છે. શરદી થઈ છે એટલે કફનો આશ્રવ ચાલુ છે, નાકમાંથી પાણી પડતા હોય છે, શું કશું ભાઈ કફ સ્રવે છે, સ્રવે છે આપણે એમ કહીએ છીએ. તો કેમ કફ સ્રવે છે કે શરદી થઈ છે એ ભાવથી સ્રવે છે, પોતે શરદી છે પણ એને સ્પષ્ટ કરવા માટે એમ કહેવામાં આવે છે. પાણીનું જણું આવે છે ને સ્વયં માર્ગનું થાય છે, બહુ બહુ કોઈમાં આવા હોય, ડુંગરા તપેલા હોય, બહુ બહુ કાઉમાં ડુંગરા તપેલા હોય, અંદરથી ઠંડા પાણીનું ઝરણું પાણીમાં સ્રવ હોય છે, એ પાણી અવાજ કરતું હોય છે, એટલે ઊંચે ઠંડા પાણીનું ઝરણું એને સ્વયં માલુમ થાય છે એ પાણીનો સ્રવ છે, આશ્રવ છે, આવું છે. એમ આ જીવ જ્યારે સ્વરૂપના અજ્ઞાનમાં વર્તે છે, ખરેખર પોતે કેવું છે એવું એને ભાન હોતું નથી, એવું એને જ્ઞાન રહેતું નથી, હોતું નથી, ત્યારે એ જે ભાવે પ્રવર્તે છે તે ભાવથી એને પુણ્યને પાપનો આશ્રવ ચાલુ થઈ જાય છે. ત્યારે પુણ્ય થાય છે, ત્યારે પાપ થાય છે. જે ભાવથી આત્માને પુણ્ય અથવા પાપ આશ્રવે છે તે ભાવ વડે તે જીવ પરચારિત્ર છે, એ પરચારિત્રથી એને પુણ્ય પાપનો આશ્રવ છે. જે પરમાં ન ચરે, જે પરસન્મુખ ન થાય, પર ઉપર દ્રષ્ટિ ન દે તો એને પુણ્ય પાપનો આશ્રવ થાય નહીં, થતો હોય તો અટકી જાય એમ છે. તે જીવ પરચારિત્ર છે તે ભાવ વડે એટલે તીર ભાઈથી તીરજી પરચારિત્ર છે એમ જીવો પરિચય છે. ભગવાન જિનેન્દ્રદેવે આમ કહ્યું છે. આટલી વાતમાં પણ વિષયની સૂક્ષ્મતા છે. ભગવાન જિનેન્દ્રદેવ આમ કહે છે કે જીવ ભાવ દ્વારા જીવ પ્રસન્ન થાય છે એટલે પોતાનું ભાન ભૂલીને પોતાના જ્ઞાન ભાનથી છૂટીને પરમાચર્મ થાય છે એને પુણ્યપાપનો આશ્રય થયા જ્ઞાન રહે નહીં. ટીકા પરચારિત્ર પ્રવૃત્તિ બંધ હેતુ હોવાથી તેને મોક્ષ માર્ગપણાનો નિષેધ કરવામાં આવ્યો છે. અર્થાત પરચારિત્રમાં પ્રવર્તન બંધનો હેતુ હોવાથી તે મોક્ષ માર્ગ નથી એમ આ ગાથામાં દર્શાવવામાં આવ્યું છે. પરપદાર્થમાં ચરણું, પરપદાર્થમાં એકાગ્ર થવું, એવું જે પ્રવર્તન, એવું જે જીવનું વિશેષ વર્તન, તે પ્રવર્તન છે તે બંધનું કારણ હોવાથી, તે સ્વયં બંધ સ્વરૂપ હોવાથી, બંધનું કારણ હોવાથી તે મોક્ષ માર્ગ નથી, એ મોક્ષ માર્ગથી વિરુદ્ધ છે, એમાં મોક્ષ માર્ગનો અભાવ છે. બંધનું કારણ હોવાથી તેને મોક્ષ માર્ગપણાનો નિષેધ કરવામાં આવ્યો છે. પાછું સ્પષ્ટ કરવું છે કે જગતના બહુભાગ જીવો પરચારિત્રમાં પ્રવૃત્તિ કરે છે અને એને જ મોક્ષનો માર્ગ માને છે. આમ છે, બીજા જીવો તો ઠીક, પણ જ્યાં વિતરાગ વાણી છે, જિનેન્દ્રદેવનું પરંપરા એ કથન સચવાયેલું ચાલ્યું આવે છે, ત્યાં પણ એ પરિસ્થિતિ છે કે બંધ માર્ગને જ મોક્ષનો માર્ગ માનવામાં આવે છે. અથવા તમામ મિથ્યા દ્રષ્ટિ જીવો બંધ માર્ગમાં કલ્યાણનો માર્ગ માને છે, મોક્ષનો માર્ગ કહો કે કલ્યાણનો માર્ગ કહો, એને થાય છે કોઈ ને કોઈ પ્રકારનો શુભોપયોગ, અંદરમાં એના અભિપ્રાયમાં એવું પોષણ થાય છે કે હું મારા આત્માનું કલ્યાણ કરી રહ્યો છું, ભગવાન જિનેન્દ્રદેવનું વંદન કરું છું, જિનેન્દ્રદેવની પૂજા સ્તુતિ કરું છું અને જીનવાણીનો પરિચય રોજ કરું છું, એટલે હું મારું કલ્યાણ તો રોજ કાંઈ ને કાંઈ થોડું ને થોડું હું કરું છું. આમ એ મિથ્યા અભિપ્રાયને પુષ્ટિ મળે છે. એ પરચારિત્રની પરચારિત્ર રૂપ પ્રવૃત્તિ છે, બંધના કારણ રૂપ પ્રવૃત્તિ છે. ભગવાને મોક્ષ માર્ગમાં એનો નિષેધ કર્યો છે કે એને જરાય પણ મોક્ષ માર્ગ પૂર્ણ છે નહીં, કેમ કે એને લઈને તો આશ્રય થાય છે, એને પાપનો આશ્રય થાય છે. શું કહ્યું ફરીથી કે અહીં પરચારિત્ર પ્રવૃત્તિ બંધ હેતુ હોવાથી, પરચારિત્ર પ્રવૃત્તિ એટલે શુભ ઉપયોગની પ્રવૃત્તિ એ બંધનું કારણ હોવાથી તે હરગે મોક્ષ માર્ગ નથી, મોક્ષ માર્ગ પણ એને નિષેધ છે એટલે એમાં જરાય મોક્ષ માર્ગ પણ નથી. એ વાત આ 157મી ગાથામાં આચાર્ય દેવ કહે છે. અહીં ખરેખર શુભોપરોક્ત ભાવ શુભ લીધું છે, શુભ વિકારી ભાવ એ પુણ્યાશ્રવ છે, પેલા શુભ ને લીધો, અને અશુભ ઉપરોક્ત ભાવ, અશુભ રૂપ વિકારી ભાવ પાપ આશ્રવ છે. શુભ થી ઉપરોક્ત ભાવ જેમાં શુભનું મલિનપણું છે, શુભરાગ યુક્ત મલિનપણું છે તે પુણ્યાશ્રવ છે. પુણ્યાશ્રવ કોને કહેવો કે શુભ રૂપ વિકારી ભાવ છે અથવા શુભનું મલિનપણું છે, એ પવિત્રપણું નથી એમ કહે છે, એ મલિનપણું છે. તે પુણ્યાશ્રવ છે અને અશુભ ઉપરક્ત અશુભથી રંગાયેલો શુભથી રંગાયેલો અને અશુભથી રંગાયેલો જીવનો ભાવ તે પાપાશ્રવ છે. એ રીતે જીવના પરિણામમાં શુભ ઉપરક્તપણું અને અશુભ ઉપરક્તપણું, જેમ કાપડ સફેદ છે એમાં કાળો રંગ અથવા લાલ રંગથી રંગાય છે, એમ આ શુભથી રંગાય છે ભાવ અથવા અશુભથી રંગાય છે, બંને મળીને છે. એક પુણ્યાશ્રવ છે અને બીજો પાપાશ્રવ છે. ત્યાં પુણ્ય અથવા પાપ જે ભાવથી આશ્રવે છે, જે મૂળમાં લીધું છે ને, જે ભાવથી આત્માને પુણ્ય અથવા પાપ આશ્રવે છે તે ભાવ જ્યારે જીવ જીવને હોય ત્યારે તે જીવ તે ભાવ વડે પરચારિત્ર છે એમ જીનેન્દ્રો દ્વારા પ્રરૂપવામાં આવે છે. આમાં જીનેન્દ્ર કથિત જે વ્યવહાર રત્નત્ર વ્યવહાર સમુદર્શનના ચારિત્ર જેને વ્યવહાર રત્નત્રનું આચરણ કહેવામાં આવે છે, તે જે ભાવથી જે ભાવ દ્વારા જીવને પુણ્ય ત્યારે પણ પુણ્ય આશ્રવે છે, વ્યવહાર રત્નત્રવથી પુણ્ય આશ્રવે છે. વ્યવહાર રત્નત્રવથી ખરેખર ધર્મની ઉત્પત્તિ થતી નથી, પુણ્ય આશ્રવ થાય છે. પુણ્ય અથવા પાપ જે ભાવથી આશ્રવે છે એટલે જે પરપદાર્થમાં પરસન્મુખ થઈને પછી સામે ભલે દેવગુરુને શાસ્ત્ર હોય એ પરપદાર્થમાં આચરણ કરે છે તે ભાવ દ્વારા તે જીવ જ પરચારિત્ર છે, એ જીવને પરચારિત્ર વાળો કહેવામાં આવે છે. અથવા આત્માને અનુચિત એવા ચારિત્ર વાળો એને કહેવામાં આવે છે. આમ છે વિતરાગ કથિત અધ્યાત્મ વિષયમાં તો એક જ વાત છે, બીજી વાત નથી. કે તારા માટે ભલું તો એ છે કે તું શુભ ઉપયોગ શુદ્ધ ઉપયોગમાં રહે, શુદ્ધ ઉપયોગમાં રહે. તારો શુદ્ધાત્મા એ એક જ શ્રદ્ધાએ જ્ઞાને અને ચારિત્ર વડે સ્થિર થવા યોગ, રમવા યોગ, શ્રદ્ધા યોગ અને વેડવા યોગ, આ એક જ પરમોત્કૃષ્ટ તત્વ છે. પોકારી પોકારીને અમે કહીએ છીએ કે આ એક જ વસ્તુ છે તારા માટેની, બીજી બધી અવસ્તુ છે. અને ખરેખર વસ્તુ એવી છે, આટલું બધું કહેવા પાછળ થોડુંક લક્ષ્ય ખેંચાવવું જોઈએ કે ખરેખર આત્મા કોઈ એવી વસ્તુ છે, એવી કોઈ રમણીય વસ્તુ છે, એવી કોઈ શાશ્વત શાંતિના ધામ સ્વરૂપ એવી વસ્તુ છે કે આચાર્યોને જીનેન્દ્રોએ પોકારી પોકારીને એ વાત કરી છે. મારે તું અશુભથી ખસી જાય તું નહીં, પણ ગમે તેવા શુભથી પણ ખસીને તું તારા શુદ્ધાત્મામાં આવ. અમે એમ કર્યું છે ને, એ જ જીવને કર્તવ્ય છે, એ જ જીવને ઉચિત છે. બીજા પ્રકારના ભાવ જીવને ઉચિત નથી એટલે પરચારિત્ર એવા ગમે તેવા એના હલકા શબ્દોથી એને કહેવામાં આવે છે. કેમ કે ખરેખર એ આત્માને તારા સિદ્ધ સમાન સિદ્ધ પદને એ કોઈ પણ રીતે ઉચિત છે. તે ભાવ વડે તે જીવ જયારે જે જીવને જયારે જે જીવને હોય એવો ભાવ ત્યારે તે જીવ ગમે તે ફલાણાને બાદ છે એમાં એ ચાલતું કોઈ પક્ષપાત નથી. આ જીવ ભવિષ્યમાં આમ થશે આમ થશે આમ થશે એ કાંઈ નહીં. જ્યારે જે જીવને એવો ભાવ વર્તતો હોય, શુભ ઉપરક્ત હોય કે અશુભ ઉપરક્ત હોય, ત્યારે તે જીવ તે ભાવ વડે નિયમથી પરચારિત્ર છે એમાં બીજું કાંઈ ચાલે નહીં. એમ જીનેન્દ્ર દ્વારા પ્રરૂપવામાં આવે છે. ભગવાન જીનેન્દ્રજીએ એવું ફરમાયું છે, તેથી એમ નક્કી થાય છે કે પર ચારિત્રમાં પ્રવર્તિ તે બંધ માર્ગ જ છે અને મોક્ષ માર્ગ અસ્તી નાસ્તી સ્પષ્ટ કરી. તેથી એમ નિશ્ચિત થાય છે કે પર ચારિત્રમાં પ્રવર્તિ તે બંધ માર્ગ જ છે. નિયમથી પર ચારિત્રમાં પ્રવર્તું તે બંધનો એકાંતે બંધનો જ માર્ગ છે અને હરદી જેવા મોક્ષનો માર્ગ છે. એકાંત છે તે સમ્યક એકાંત છે. આને એકાંત કર્યું કે બંધ માર્ગ છે અને મોક્ષ માર્ગ નથી, પણ એકાંતે તે બંધનો માર્ગ જ છે. કેમ કે એ ભાવ પોતે જ બંધ સ્વરૂપ છે, તે ભાવ પોતે જ મલિન છે, તે ભાવ પોતે જ આત્માના સ્વભાવ ધર્મથી વિરુદ્ધ છે, વિરુદ્ધ જાતિનો છે, આત્માના સ્વભાવનો વિરોધ કરનારો ભાવ છે. અરસપરસમાં વિરોધ કરે છે ને, આત્માના સ્વભાવનો વિરોધ કરનારો ભાવ છે, પ્રત્યક્ષ વિરોધ કરનારો ભાવ છે. તેથી તે બંધનો જ માર્ગ છે અને મોક્ષનો જરા પણ માર્ગ છે. પર ચરિત્ર પરિણત પુરુષસ્ય બંધન દ્રષ્ટ્યા મોક્ષમ નિષેધયતી. હવે આ ગાથામાં પર ચારિત્ર પરિણત આત્માને, આત્માનો બંધ જોઈને, શું કહે છે, પર ચરિત્ર પરિણત આત્માનો બંધ જોઈને તેને મોક્ષનો નિષેધ કરવામાં આવે છે. જે જીવ પરપદાર્થના આશ્રય પરિણમે છે, તે જીવ બંધ માર્ગમાં પ્રવર્તે છે અને તે જીવ બિલકુલ મોક્ષ માર્ગમાં પ્રવર્તો નથી, આવું ભગવાન જીનેન્દ્રદેવનું ફરમાન છે. આમાં જરા પણ બીજી ગડબડ ચાલે હું નથી. આ તો ઝઘડો છે ને, સમાજ ઝઘડો ગામાં છે કે અમે પૂજા ભક્તિ વ્રત શીલ સંયમ જેવા ભગવાને શાસ્ત્રમાં કહ્યા છે તેવા પાળીએ છીએ, કેમ કે અમે જૈન છીએ. એવા પાળે છે કે કેમ વળી બીજી વાત છે, પણ એનું એમ માનવું હોય છે કે ભગવાને અષ્ટદ્રવ્યથી પૂજા કરવાનું કહ્યું છે અને અમે પણ અષ્ટદેવથી પૂજા કરીએ છીએ. શાશ્વત એવો જે નમસ્કાર મંત્ર શાશ્વત છે ને, નવોરિયંતાણમ નવોષધાણમ, એવા નમસ્કાર મંત્રનો અમે શાશ્વત મંત્રનો જાપ કરીએ છીએ. તેથી તમે એનો જો નિષેધ કરો તો એ વાત કાંઈ અમને કોઈ રીતે ગળે ઉતરે હું કહે છે કે ભાઈ અહીંયા ભગવાન જીનેન્દ્ર ઝીણા પ્રવંતી, કુંકુંડાચાર્ય મૂળમાં કહ્યું છે ઝીણા પ્રવંતી, જીનેન્દ્ર દેવે એમ કહ્યું છે કે પર ચરિત્ર પરિણત પુરુષ, એ પર ચારિત્રમાં શુભ ઉપરક્ત વાળો શુભોપયોગ વાળો જીવ પર ચારિત્ર છે અને એ પર ચારિત્ર છે એ મોક્ષનો માર્ગ બિલકુલ નથી, જરાય નથી. પર ચારિત્રમાં પરિણમેલા પુરુષના બંધને જોઈને, એમ એનો સીધું ગુજરાતી છે, પર ચારિત્રમાં પરિણમેલા પુરુષને એટલે આત્માના બંધને જોઈને, એનો બંધ એના ભાવને બંધ જોયો છે ભગવાન, એના ભાવમાં રહેલો બંધ ભાવ પરમાં અટકેલો ભાવને જોઈને એને મોક્ષ નથી એમ ભગવાન કહે છે. કે બંધ ભાવમાં પ્રવર્તે છે અને મોક્ષ ન હોય. અથવા પર ચારિત્રમાં પરિણતિને પોતાના આત્માની આત્મિક શાંતિનું ખૂન કરે છે, એમાં એને અશાંતિ જ થાય, એને શાંતિ ન થાય, એમાં એને દુઃખ જ થાય અને સુખ ન થાય, તો એ તો બરાબર જેવી છે એવી જ વાત કહી છે. એમાં કાંઈ એ શુભ ઉપરક્ત છે એટલે એના પ્રત્યે દ્વેષ કર્યો છે એમ છે નહીં. કે એને પરચારિત્ર કરીને દ્વેષથી કાંઈ વચન કહી દીધું એવું નથી. એટલે જેવું છે એવું જ કહ્યું છે, જેવું જોયું છે એવું જ કહ્યું છે. એટલે દ્રષ્ટવા શબ્દ માત્ર છે, એવું જોઈને એમ કહ્યું છે. એના બંધને જોઈને મોક્ષનો નિષેધ કર્યો છે, એના દુઃખને જોઈને સુખનો એને અભાવ કર્યો છે. એમ વાત છે ખરેખર. અથવા પૂર્વોત્તમ એવ પરસ્મય સ્વરૂપમ વૃદ્ધમત સંવાદેન દ્રવયતી, અથવા પૂર્વે કહેલું એવું જે પરસ્મયનું સ્વરૂપ એને સંવાદથી દ્રઢ કરે છે. વૃદ્ધમત, વૃદ્ધમત એટલે ભગવાનનો મત છે એમ લાગે છે. વૃદ્ધ શબ્દ ગાયત્ર છે. વૃદ્ધમત સંવાદેન ભગવાનના વચનથી એને દ્રઢ કરે છે. આમ બીજું છે જીણા પરવંતી વૃદ્ધ એટલે જ્યેષ્ઠ વરિષ્ઠ એટલે ઊંચો, ઇન્ક્રીસ્ડ ફૂલ ગ્રોથ. ગુરુ અતિ વૃદ્ધા બહુલા માનુષ પુનઃપ્રદાહ એજેડ એડવાન્સિંગ યોર વૃદ્ધાસ્થિર વિચારણીય ચરિતા. વયોવૃદ્ધ ધર્મ વૃદ્ધ જ્ઞાન વૃદ્ધ આગમ વૃદ્ધ બધા શબ્દ લીધા છે. વૃદ્ધમાં બધા શબ્દ લીધા છે. વયોવૃદ્ધ ધર્મ વૃદ્ધ જ્ઞાન વૃદ્ધ આગમ વૃદ્ધ. ધર્મમાં જે વૃદ્ધ છે ચાર ચાર શબ્દ લીધા. ગ્રેટ હે વાઇઝ લર્નેડ રૂઢિવર્ષ આપણે એમ સામાન્ય લઈએ. ઘરડો એને વૃદ્ધિ આજથી દ્રઢ કરે છે. આ સવદી જે પુણ્યમ પાપમ વા આ સવતી એનું પુણ્યમ પાપમ વા એને નિરાશ્રવ પરમાત્મ તત્વ વિપરીતેન સમ્યક આશ્રવતી એને સમ્યક શબ્દ ગાડ્યો. આશ્રવતી એનો જેના દ્વારા આશ્રવે છે પુણ્યમ પાપમ વા પુણ્ય અથવા પાપ જેના દ્વારા એટલે જે ભાવથી એમ કેમ છે જે એટલે શું એને કે એનું પુણ્યમ એને કે ને એટલે શું કે ભાવેના પરિણામેના જે પરિણામ દ્વારા જે ભાવ દ્વારા પૂર્ણ અથવા પાપ અથવા નિરાશ્રવ જે પરમાત્મ તત્વ પુણ્ય પાપથી જેનું સ્વરૂપ નિરાશ્રવ છે અથવા આશ્રવના અભાવ સ્વભાવે છે જે આશ્રવનો સ્વભાવ છે એનાથી વિરુદ્ધ એવો જે અભાવ સ્વભાવ છે આશ્રવથી નિરાશ્રવ પરમાત્મ તત્વ જે પરમાત્મ તત્વ છે આત્માનું જે પરમ તત્વ છે તેનાથી વિપરીત તેનાથી વિરુદ્ધ ભાવ દ્વારા સમ્યક આશ્રવતી જે બરાબર આશ્રવે છે સમ્યક આશ્રવતી ઠીક આશ્રવને સમ્યક શબ્દ લગાવ્યો છે. જે બરાબર આશ્રવે છે સમ્યક એટલે સમ્યક એટલે સત્ય બરાબર આશ્રવે છે ખરેખર આશ્રવે છે જે ભાવ દ્વારા ખરેખર આશ્રવે છે પુણ્ય અથવા પાપ આશ્રવે છે. આમાં લીધું છે ને સમીસારમાં કે જીવને પુણ્ય અથવા પાપનો વિકાર ભાવ કરવા કોણ પ્રેરે છે? જીવનો સ્વભાવ તો એવો નથી કે પુણ્ય અથવા પાપના પરિણામને કરે અને નિમિત્ત તો કાંઈ કરતું નથી. જે પરસંયોગરૂપ નિમિત્ત છે એ તો કાંઈ જીવને અડતું નથી, જીવને પ્રેરણા આપી શકતો નથી. તો પછી જીવને આ રાગ કરવાની પ્રેરણા કોણ કરે છે? આવો પ્રશ્ન ઉઠાવ્યો છે બંધ અધિકારમાં. અમારા ત્યાં બંધ અધિકાર વાંચ્યો છે. બંધ અધિકારમાં 374 75 74 75 76 જીવને રાગ કરવા પ્રેરે છે કોણ? આ એક પ્રશ્ન છે. કેમ કે કોઈ પરસંયોગ છે એ તો જીવને અડતા નથી. જોકે અજ્ઞાન પણ જીવને લાગે છે કે જીવ પ્રકારના સંયોગો ઉભા થાય છે તે અનુસાર મારે રાગ કરવો પડે છે અને રાગ કર્યા વિના ચાલતો નથી. એ બધા પરિસ્થિતિ મને રાગ કરવા એવી પરિસ્થિતિ ઉભી થાય છે કે મારે તદ અનુસાર પરિણામ કરવા પડે છે. એટલે કે નહીં એ પરિસ્થિતિ બાય નોકર્મ છે એ તો તને રાગ કરવા પ્રવૃત્તિ નથી. અંદરમાં કર્મનો ઉદય છે એ પણ તને રાગ કરવા પ્રેરતો નથી. તારો સ્વભાવ છે, વિતરાગ સ્વભાવ છે એ પણ તને રાગ કરવા પ્રેરતો નથી. ત્યારે હવે આ જીવને રાગ કરવા પ્રેરે છે કોણ? આમ સવાલ છે કે આત્માનું જે પરમ તત્વ એનું જે અજ્ઞાન છે એને રાગ કરવા પ્રેરે છે. શું આત્માનું જે અજ્ઞાન છે, પરમ તત્વનું, પોતાના જ પરમ સ્વરૂપનું જે અજ્ઞાન છે એને રાગ કરવા પ્રેરે છે? તે જણાવશે થોડા. આમથી લઈએ તો બીજા પડખેથી લઈએ તો આમ આવે છે કે એ પરમ તત્વનું જે જ્ઞાન છે એને વિતરાગતામાં પ્રેરે છે. આમ બે માંથી પડખા ઉભા થાય છે કે પોતાના પરમ સ્વરૂપનું જે અંતર્મુખનું જ્ઞાન કે હું આવો છું એને વિતરાગતામાં પ્રેરે છે. અંદરથી એવો એક ઉછાળો આવે છે, સંયુક્ત પુરુષાર્થનો વેગ આવે છે કે વિતરાગતા એના પરિણમનમાં છવાઈ જાય છે. એ જ પરમ સ્વરૂપનું અજ્ઞાન છે એને રાગમાં પ્રેરે છે, રાગમાં ધકેલે છે, એના પરિણમનમાં એક રાગનો ઉત્સાહ આવે છે. એનો પુરુષાર્થ અંધો એકદમ વેગથી જાય છે. એ અજ્ઞાન જ રાગની પ્રેરણા કરે છે. જ્ઞાન હોય તો એ વિતરાગતામાં ચાલે જાય છે. બહુ સારો વિષય લીધો. પૂનમચંદજી આવે છે ને દ્વાડિયા, પૂનમચંદજી ને સાદર કાયમ આવે છે. એ કે ક્યાં ક્યાં કઈ કઈ વસ્તુ પડી છે અમને ખબર નથી. લો કે આ તમે બંધ અધિકારમાંથી આ વાંચન કર્યું ત્યારે એમ થયું કે આવી બધી વસ્તુ એ બંધ અધિકારમાં પડી છે. ઘણા બધા પણ બહુ સારા છે કે કયા કયા અધિકારમાં ક્યાં ક્યાં શું પીડ્યું છે એ વાંચી તો ગયા હોય છે પણ નજર બરાબર ન હોય તો આમાં કઈ ખબર નથી રહેતી કે આમાં ક્યાં શું માલ કેટલો પીડ્યો છે. બીજા એક બે પોઈન્ટ પણ બહુ સારા છે ત્યાં. એક આ મુદ્દો હતો. જીવ અંગ પૂર્વનું જ્ઞાન કરે છે. આ શાસ્ત્ર ભણવાનો ગુણ આ પણ બહુ સારો છે. 274માં હું તો આ વિશે મેંથી શરૂ કર્યું હતું. શાસ્ત્ર ભણવાનો ગુણ યાદ આવ્યો હતો. રોજ ઉઠીને આપણે સ્વાધ્યાય કરીએ છીએ પણ શાસ્ત્ર ભણવાનો ગુણ શું આના ઉપર આ મુદ્દો છે. 274માં આ પણ બહુ સારો છે કે જીવ આચારંગ આદિ 11 રૂપ સ્ત્રુતને ભણતો હોવા છતાં ઉત્કૃષ્ટ સમર્થ દ્રષ્ટાંત દીધું છે. આચારંગ આદિ એટલે ભગવાનના કહેલા એમ નામ. આચારંગ આદિનો અર્થ એમ છે કે જિનેન્દ્રોના કહેલા જે અંગ પૂર્વો છે એ શાસ્ત્રોને ભણતો હોવા છતાં શાસ્ત્ર ભણવાનો જે ગુણ તેના અભાવને લીધે તે જ્ઞાની નથી. કેમ કે શાસ્ત્ર ભણવાનો એને ગુણ થયો નહીં એટલે અજ્ઞાની ને અજ્ઞાની રહ્યો એમ કહે છે. હવે શું શાસ્ત્ર ભણવાનો ગુણ છે એ વાત લઈએ છે કે જે ભિન્ન વસ્તુભૂત જ્ઞાનનું આત્માનું જ્ઞાન તે શાસ્ત્ર ભણવાનો ગુણ છે. સૂત્ર જેવું વચન અહીંયા થાય પણ છે 274માં અમૃતચંદ્રાચાર્ય એક સૂત્ર જેવું વચન થાય પણ છે કે શાસ્ત્ર ભણતા હોય એને એમ કહે છે કે શાસ્ત્ર ભણવાનો ગુણ શું કે ભિન્ન વસ્તુ બુદ્ધ જ્ઞાનમય આત્માનું જે જ્ઞાન તે શાસ્ત્ર ભણવાનો છે. એટલે એમ કે છે કે તું ભિન્ન પડે છો, તું જુદો પડે છો. જુદા પડવાની કોઈ પ્રક્રિયા રૂપ ગુણ એટલે લાભ તને થાય છે તો એ શાસ્ત્ર ભણવાનો ગુણ છે. નહીતર શાસ્ત્ર ભણવાનો કોઈ ગુણ આત્માને આ સિવાય બીજો કોઈ હોય શકે નહીં. એમ કે પહેલા નહોતો જાણતો અને હવે જાણ્યું માટે એટલો ગુણ થયો કે નહીં કે નહીં. પહેલા નહોતું બેસતું, પહેલા દખલ રહેતી હતી, હવે બેસી ગયું માટે ગુણ થયો કે નહીં. એ પણ શું બેસી ગયું કે એ તમે રાગમાં બેઠો છો, નાનમાં હજી બેઠો નથી. આમ છે સમજણ કરી તો રાગમાં બેઠો છે કે હા માનતા વર્તે છે ત્યાં સુધી રાગમાં બેઠો છે. ભલે તારો વિચાર રૂપ જ્ઞાન સાથે હોય તો પણ જ્ઞાનની પ્રધાનતામાં આવે ત્યાં ભિન્ન જ્ઞાનમય વસ્તુનું જ્ઞાન થાય, અથવા ભિન્ન જ્ઞાનમય વસ્તુના જ્ઞાનનો પ્રયત્ન થાય તો એને શાસ્ત્ર ભણવાનો ગુણ છે. નહીં તો શાસ્ત્ર ભણવાનો ગુણ રહેતો નથી. આ મુદ્દો બહુ સારો છે એના પર ચલો. થોડો કર્યો કે જે ભાવથી આશ્રવ પ્રવર્તે છે, જે ભાવથી આશ્રવ થાય છે એમ કે છે પુણ્ય અથવા પાપનો. કે છે તે આશ્રવ કે નિરાશ્રવ પરમાત્મ તત્વ વિપરીત. નિરાશ્રવ એવો જે પરમાત્મ સ્વભાવ, પરમાત્માનું જે પરમ સ્વરૂપ, તેનાથી જે વિપરીત છે, તેનાથી જે વિરુદ્ધ જાતિનો છે તે ભાવથી કશ્ય ભાવેન કે આત્મનો, આત્માના કોના ભાવથી આત્માના તે પરિણામથી. ઓ સો તેણ પરિચત, તો તેણ પરિચતો વિના પરોવંતી. એવા ભાવથી જે આત્મા પરિણમે છે તેને ભગવાન જિનેન્દ્રદેવ પૌરચારિત્ર કહે છે. સો જીવો યદિ નિરાશ્રવ પરમાત્મ તત્વ સ્વભાવાચ્યુતો ભૂત્વા ત્વં પુરોક્ત સ્વાશ્રવ ભાવં કરોતિ તદા સજીવેન સજીવસ્તેન ભાવેન શુદ્ધાત્માનુભૂતિ આચરણ લક્ષણ સ્વચારિત્રાદ ભ્રષ્ટ સન પરચારિત્રો ભવતિ ઇતિ જિનાહા પરોયમ પરોયમ એંતિ. ભગવાન જિનેન્દ્રદેવને નામથી વાત કરી છે. એ તો આચાર્યદેવને પોતાના એ અનુભવની વાત, સ્વયં પોતાના અનુભવમાં પ્રત્યક્ષ અનુભવમાં આવતી હોવા છતાં ભગવાન જિનેન્દ્રદેવ આમ કહે તો પોતે કે છે એ જિનેન્દ્રદેવ કે છે, ને જિનેન્દ્રદેવ કે છે એ પોતે કે છે. તે જીવ જો નિરાશ્રવ પરમાત્મ તત્વ સ્વભાવથી, પરમાત્મ સ્વભાવથી ચ્યુત થઈને તે પૂર્વે કહેલા સ્વાશ્રવ ભાવને કરે છે, શાસ્ત્રવ ભાવને કરે છે, ત્યારે તે જીવ દ્વારા કરાયેલા સ્વજીવસ્તેન ભાવેન તે જીવ તે ભાવથી શુદ્ધ આત્માની અનુભૂતિ રૂપ જે આચરણ છે એનું જેનું લક્ષણ છે, એનું જે સ્વચારિત્ર છે, તેનાથી ભ્રષ્ટ થયો થકો પરચારિત્ર થાય છે. પરચારિત્ર રૂપ છે એ જીવ એમ ભગવાન જિનેન્દ્રદેવ પ્રેરિત ભગવાનની આ આજ્ઞા છે, આ મર્યાદા છે, ચારિત્રના વિષયમાં જિનેન્દ્રદેવની આ મર્યાદાની આજ્ઞા છે. અનાદિથી જિનેન્દ્ર એમ કહેતા આવ્યા છે, વર્તમાનમાં એમ કહે છે ને ભવિષ્યમાં આમ જ કહેશે. ત્રણેય કાળે આ રીતે આજ્ઞા છે કે તું તારા સ્વરૂપ પરમ સ્વભાવથી ચ્યુત થઈને જણાત્મા બહાર ગયો પર ચારિત્ર છે. એ સ્વચારિત્ર હોતું નથી પણ એ પરચારિત્ર છે. કેમ કે એ સ્વરૂપથી ચ્યુત થયેલો ભાવ છે, બહાર ગયેલો ભાવ તે સ્વરૂપથી ચ્યુત થયેલો ભાવ છે. અને ભગવાન જિનેન્દ્રદેવે એને જરા પણ મોક્ષ માર્ગ ગણ્યો નથી. અનુભવી મોક્ષ માર્ગી ધર્મીજી એને મોક્ષ માર્ગ જાણતા નથી અને ભગવાન એને કહેતા નથી. બે વાત સાથે છે. એટલા માટે ફુગાની લીધું છે ને પૂજા ભાગને. ઉદ્યોગ બહાર નીકળ્યો કે જમ્યો બધું સમજો ઠીક. પણ હજી તો ગ્રહસ્થ છે, કુટુંબ પરિવાર છે, દુકાન ધંધો ને વેપાર બધા ઊભા છે અને આમ કે એમ જ કે છે. જેવું લાગે છે એવું કે છે એમ છે. કઠણ પડ્યું છે પણ એવું જ વસ્તુનું સ્વરૂપ છે કે જેની દ્રષ્ટિ સમ્યક થઈ અથવા જેની દ્રષ્ટિ પરમાત્મ સ્વરૂપ ઉપર ગઈ એને એક અંશે પણ વિકારનું પોષણ છે એને પોષાતો નથી. થાય બીજી વાત છે પણ એને પોષણ છે નહીં, એવી સ્પષ્ટ વાત છે. તતસ્થિતમ તેથી એમ સિદ્ધ થાય છે કે સ્વાશ્રવ ભાવેન મોક્ષો ન ભવતી. એવા સાશ્રવ પરિણામથી જીવનો મોક્ષ થતો નથી. જે ભાવ વડે બંધ થાય છે તે ભાવ દ્વારા કદી જીવનો મોક્ષ થાય, એ ભાવે બંધે થાય ને તે ભાવે મોક્ષે થાય એ વાત તો ન્યાયથી પણ સુસંગત રહેતી નથી. કેમ કે પરસ્પર વિરુદ્ધ છે. આટલું બધું સ્પષ્ટ છે. કોઈ તકરાર કરે છે આચાર્યો આધારભૂત મુકુંદાચાર અમૃતચંદ્રાચાર જયસેન આચાર એમના વચનો આધારભૂત વચનો કહેવાય. વર્તમાન શાસનમાં અંગ પૂર્વાદી તો વિચ્છેદ ગયા, એની તો સંતૃપ્તિ જોવામાં આવતી નથી. ગણધરોના કરેલા શાસ્ત્રો હજી તો 2000 વર્ષ 2500 વર્ષ થયા તો પણ કાળને હીણપુને લઈને એવા હીણપુણ્ય વાળા અને હીણ યોગ્યતા વાળા જીવો હજીથી મૂળ વાણી તો રહી અને પરંપરા એ જે આચાર્યોના હૃદયમાં સચવાયેલું અનુભવથી બહાર આવ્યું એટલું રહ્યું. પામવું હોય તો પૂરું છે, પામવું હોય તો કઈ અધૂરું છે. હમણાંમાં સ્વચારિત્રમાં પ્રવર્તનાર સ્વરૂપ કે છે. પરચારિત્ર ની વાત કરી સ્વચારિત્ર ની વાત કરે છે. જો સૌ સંયમ મૂકો મન મણો અપણમ સહાવિન ધાણડી પસદી નેદમ સો સદચર્યમ ચરદી જીવો. જે સર્વસંગ મુક્ત અને અનન્ય મનવાળો વર્તતો થકો આત્માને જ્ઞાન દર્શન રૂપ સ્વભાવ વડે નિયતપણે સ્થિરતાપૂર્વક જાણે દેખે છે, તેજી સ્વચારિત્ર આચરે છે. સ્વરૂપનું ચારિત્ર કોણ આચરે છે? કે જે સર્વસંગ મુક્ત છે, મણી છે ને, સર્વસંગ મુક્ત છે. કોઈની સાથે જેમને સંગ કરવો, સાધર્મીનો સંગ કરવો કે ન કરવો, પરધર્મીનો સંગ ન કરવો, અધર્મીનો સંગ ન કરવો, પણ ધર્મીનો તો સંગ કરવો કે નહીં, આત્માનો સંગ કરવો છે. તો ચારિત્રનો વિષય લેવો છે. આત્માના સંગમાં કોઈનો સર્વના સંગથી જે મુક્ત છે, તો મુનિ દશા જ કોઈ જુદી ચીજ છે. તો અભિપ્રાયમાં જ ત્યાંથી ઉપડ્યા છે. બસ એકાંતમાં રહીને આત્માને પૂરેપૂરો અત્યારે સાધી લો એમ છે. ખરેખર તો શું છે કે સર્વસંગથી મુક્ત થઈને એકાંતમાં અંદરમાં ઉતરીને પૂરેપૂરો આત્માને સાધી લો. એમ નહી કે પંચમ કાળ છે એટલે થોડો સંગ રાખો ને થોડો ધર્મીનો સંગ ને થોડો સમાજનો સંગ ને થોડો અસંગ ને એમ છે. સર્વસંગ મુક્ત એ શ્રીમદજીના વચનોમાં બહુ શબ્દ છે. આનો સર્વસંગ મુક્ત થવાનું છે, સર્વસંગથી વિમુક્ત થવાનું છે. જે આત્માને સર્વસંગથી વિમુક્ત થવાનું છે, તો આત્માર્થી છે ત્યારે ત્યાંથી ઉપડ્યો છે કે મારું તત્વ જ અસંગ તત્વ છે અને હું પોતે સૌથી અસંગ હોવાથી કોઈનો સંગ કરવાનો મને કાંઈ અભિપ્રાય છે એમ છે. ત્યાંથી તો ઉપાડ છે ને, સર્વસંગથી મુક્ત વર્તતો થતો અને આત્મા સાથે અન્ય મનવાળો વર્તતો હતો. અન્ય મનવાળો નહીં પણ મને દીપ્યું પોતાનો અનન્ય ઉપયોગ કરી નાખો છે આત્મા સાથે. જરા પણ ઉપયોગ આત્માથી છૂટો પડે એવી પ્રવૃત્તિ ધર્મીને રૂચતી નથી. આત્માને જ્ઞાન દર્શન રૂપ સ્વભાવ વડે, આત્માને સ્વભાવ વડે સ્થિરતાપૂર્વક જાણે દેખે છે. એટલે જ્ઞાન દર્શન સ્વભાવ દ્વારા સ્થિર થઈને આત્માને જાણે દેખે છે, અથવા આત્માને જાણવા દેખવામાં જે સ્થિર થઈ ગયો છે તેને તે જીવ સ્વચારિત્રને આચરે છે. એવું જીવ સ્વરૂપાચરણ ચારિત્રને આચરનારો છે. આમ છે, બાકીનું આચરણ તે ખરેખર આત્માનું આચરણ નથી, એ પરાચરણ છે, પરચરિત્ર છે. એને સ્વચરિત્ર ભગવાન કહેતા. કેન્દ્ર સ્થાનમાં એક આત્મા આત્માને આત્મા આમ વાત છે. બધે ચારે બાજુથી આ પુકાર છે. દિવ્ય ધ્વનિનો આ એક પુકાર છે કે ભાઈ તું તારા આત્માને તો જો, એ જ છે. અમે હંમેશા એનો પુકાર કરતા નથી. અમારા પરિણમનમાં તો કેન્દ્ર સ્થાનમાં એ જ છે, પણ વાણી નીકળે છે તો એનો જ પુકાર આવે છે, બીજી રીતે કાંઈ આવતું. આમ કેમ કે વસ્તુ એવી સર્વોત્કૃષ્ટ, એવી જ સર્વોત્કૃષ્ટ, એવી જ પરમોત્કૃષ્ટ વસ્તુ છે. શુદ્ધ 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 બીજું છે ને, શ્રીમદજી શાશ્વત શુદ્ધ ઉજ્જવળ શુક્લ ધ્યાનથી પણ ઉજ્જવળ એમ લીધું છે. પરમ શાંત 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 એકદમ અનંત શાંતિનો પુણ્ય છે. ટીકા: આ સ્વચારિત્રમાં પ્રવર્તનારના સ્વરૂપનું કથન છે. આ સ્વચારિત્રમાં જે જીવ પ્રવર્તે છે તે કેવો છે એના સ્વરૂપનું આ કથન છે. જે જીવ ખરેખર નિરુપરાજ ઉપયોગ વાળો હોવાને લીધે, શુભ ઉપરક્ત ને અશુભ ઉપરક્ત એમ લીધું હતું, અહીંયા નિરુપરાગ લીધો છે. ઉપરાગ રહીત જેમાં રાગ નથી, જેમાં મલિનતા નથી, નિર્મળ છે, અવિકારી છે, શુદ્ધ છે. કૌંસમાં ખુલાસો કર્યો છે કે નિરુપરાગ વાળો, નિરુપરાગ ઉપયોગ વાળો જીવ સમસ્ત બાહ્યાભ્યંતર સંઘથી શૂન્ય છે. એને બહારમાં કોઈ સંઘ નથી ને અંદરમાં વિકારી ભાવનો એને અન્ય ભાવનો સંઘ નથી. બહારમાં અન્ય દ્રવ્યનો સંઘ નથી, અંદરમાં અન્ય ભાવનો સંઘ નથી એમ લીધું છે. બાહ્યાભ્યંતર સંઘથી શૂન્ય છે, સ્વરૂપે અસંગ છે. અને નિરુપરાગ ઉપયોગ થતા ભાવે પણ અસંગ થાય છે, ભાવમાં કોઈનો સંગ રહેતો નથી. આત્મસિદ્ધિ પદ લીધું છે ને પરમાર્થે પણ નિજ ભાને, તેમ જો એમ કે જીવ કેવળ હોત અસંગ જો ભાષક તને ને કેમ. એટલે એમ કે આજે બારમાં સંયોગ, સંયોગ આશ્રિત પરિણામ એ બધી સ્થિતિ છે, એમાં જીવને ભ્રમણ થાય છે કે હું આવો જ છું, સંયોગ વાળો છું, સંયોગ પ્રત્યેના પરિણામ કરવા હું આવો જ છું, એમાં એની ભ્રાંતિ થઈ છે. એટલે એ ભ્રાંતિ વાળો છે, એટલે એવા અસંગ તત્વને ભૂલેલો છે એમ લીધું છે. કેવળ હોત અસંગ જો ભાષક તને એમ, અસંગ છે પરમાર્થ, પરમાર્થ તો અસંગ છે પણ એનું ભાન થાય તો એને પરમાર્થ સ્વરૂપનું, પરમાર્થ સ્વરૂપનું ભાન થાય તો પરમાર્થ તો અસંગ જ છે. પણ એવું પોતાનું અસંગ તત્વનું ભાન ન થાય તો એને સંગવાળો ભાષે છે, પોતે પોતાને સંગવાળો માને છે, ભાષે છે એમ જ પછી પ્રવર્તે છે. ઘરમાં એકલો રહેવાનું હોય 15 દાડા મહિનો 2 મહિના ફાવે નહી, આ નથી આ નથી આ નથી એમ લાગ્યા કરે. હવે તારામાં કોણ થઈ ગયું ને, ખરીફ હોય ચાલે છે નીચે. બાહ્યાભ્યંતર સંઘથી શૂન્ય છે, નિરુપરાગ ઉપયોગ વાળો જીવ, શુદ્ધ ઉપયોગ વાળો જીવ, રાગના અભાવ વાળો ઉપયોગ છે એવો જીવ, સમસ્ત બાહ્યાભ્યંતર સંઘથી શૂન્ય છે, એકલો જ્ઞાનાનંદ પરિણમનમાં મસ્ત છે અને બાહ્યાભ્યંતર સંઘથી એ શૂન્ય છે, તો પણ નિસંગ પરમાત્માની ભાવના દ્વારા ઉત્પન્ન, એ તો લીધું છે અહીંથી શૂન્ય છે તો છે શું એમાં. નિસંગ એવો જે પરમાત્મા, એ અસંગ પરમાત્માની ભાવના એમાં પ્રવર્તે છે અને તે ભાવના વડે ઉત્પન્ન થયેલો જે સુંદર આનંદ સંદિગ્ધ પરમાનંદ સ્વરૂપ સુખ સુધારસના આસ્વાદથી પૂર્ણ કળશની માફક સર્વ આત્મ પ્રદેશે ભરેલો હોય, આ નિર્વિકલ્પ ઉપયોગમાં ઉત્પન્ન થતા આનંદનું આ શબ્દ વર્ણન છે, શબ્દોનું વર્ણન છે. શબ્દોમાં કેટલો આવે, ભાવ છે તો ભાવ છે પણ સુંદર જે આનંદ સંધિ જેમાં આનંદ ભરેલો છે, આનંદનો પ્રવાહ, આનંદનો લોડ ઉછળે છે એવું જે પરમાનંદ સ્વરૂપ છે અને સુખરૂપી અમૃતના રસના આસ્વાદથી સર્વ આત્માના પ્રદેશે 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 જે ભરેલો છે, જાણે પૂરો ઘોડો ભર્યો હોય એમ ભરેલો છે, એ નિર્વિકલ્પ ઉપયોગમાં પોતાના આનંદથી ભરેલો હોય છે, સર્વ બાહ્યાભ્યંતર સંઘથી શૂન્ય છે અને આનંદની મસ્તીથી એ ભરેલો છે, ભરપૂર છે, અહીંથી શૂન્ય છે ને અહીંથી ભરપૂર છે એમ કહે છે. પરાચરણ વાળો જીવ પરસંગના દુઃખથી ભરપૂર છે અને આત્માના આનંદથી એ શૂન્ય છે, એ દુઃખમાં ખુદ બધો છે. વિષ્ણુ ચર્મ સુધી
થઈ છે અને અત્યારે બહુ સરસ ટીકા કરે છે. શું કહે છે કે જે જીવ ખરેખર નિરુપરાગ ઉપયોગ વાળો હોવાને લીધે, નિરુપરાગ માંથી આટલું લીધો છે કે મુનિ નિરુપરાગ છે, બાહ્યાભ્યંતર શૂન્ય સંગવાળો છે, અંદરમાં પોતાના આનંદથી ભરપૂર પ્રદેશે પ્રદેશે આનંદ વિદાય છે, એમ કહ્યું. ઉપયોગ વાળો હોવાને લીધે સર્વસંગ મુક્ત વર્તતો થકો, કોઈ પણ અન્ય ભાવ અને અન્ય દ્રવ્યની સાથે નહીં જોડાયેલો એવો વર્તતો થકો, પરદ્રવ્યથી વ્યાવૃત ઉપયોગ વાળો હોવાને લીધે, વ્યાવૃત એટલે પાછો વળેલો, પરદ્રવ્યથી ભિન્ન ઉપયોગ વાળો છે, ઉપયોગમાં પરદ્રવ્ય સાથે કિંચિત માત્ર સંબંધ છે નહીં, ઉપયોગ એનો પાછો વળી ગયો છે. પાછો વળી ગયો એટલા માટે કહ્યો કે જે પાંચ ઇન્દ્રિયોને છઠ્ઠા મન દ્વારા બહાર જતો હતો એ ઉપયોગ અંતર્મુખ જે વળેલો છે એટલે અહીંથી પાછો રહ્યો, એમ ગણ્યું. ખરેખર તો શું છે કે એ ઉપયોગ પૂરો થયો, નવો ઉપયોગ ઉત્પન્ન થયો એ અંતર્મુખનો થયો, બહિર્મુખનો થયો જ નહીં, પણ એનો પ્રવાહ દેખાડવા માટે. કેમ કે પહેલો ઉપયોગ વ્યય થવાના કાળમાં જ નવો ઉત્પન્ન થઈ જાય છે, વ્યય થયા પછી નવો નથી થતો. એક સમયમાં ઉત્પાદ વ્યય છે ને, એટલે જે સમયમાં પરસન્મુખ ઉપયોગ વ્યતિત થાય છે તે સમયમાં સ્વસન્મુખના ઉપયોગની ઉત્પત્તિ થાય છે. એટલે જાણે કે ઉપયોગ જ ત્યાંથી પાછો વળી ગયો. પરદ્રવ્યથી વ્યાવૃત ઉપયોગ વાળો હોવાને લીધે અનન્ય મન વાળો વર્તતો થતો, જેની પરિણતિ અન્ય પ્રત્યે જતી નથી, અન્ય નહીં તે અનન્ય, જેની પરિણતિ પર પ્રત્યે જતી નથી પણ સ્વરૂપમાં જ વર્તે છે એવો થયો થકો, આત્માને જ્ઞાન દર્શનરૂપ સ્વભાવ વડે નિયતપણે અર્થાત અવસ્થિતપણે જાણે ને દેખે, એવા નેવા ઉપયોગમાં પોતાના દર્શન જ્ઞાન સ્વભાવ દ્વારા એ પોતાને જાણવા દેખવામાં સ્થિર જાય, એમાં જ અવસ્થિત રહે છે. તે જીવ ખરેખર સ્વચારિત્રને આચરે છે. આવા જીવે સ્વચારિત્ર પાડ્યું એમ કહેવામાં આવે. ભગવાને આને ચારિત્ર કહ્યું છે, આ સ્વચારિત્ર છે. બાકી બધી ચારિત્રના નામે વાતો છે, આ જ શુદ્ધ પવિત્ર અને નિર્મળ ચરિત્ર છે, બાકી કોઈ ખરેખર ચારિત્રનું સ્વરૂપ છે. આ જૈનનું ચારિત્ર આ છે, બાકી જૈનનું ચારિત્ર છે. કેમ કે એમાં બધા જ વિકારો જીતાઈ ગયા ત્યારે ઉપયોગ આત્મા માંગ્યો છે. બધા જ વિકારો ઉપર વિજય મેળવીને ઉપયોગ સ્વરૂપમાં લાગેલો છે, તેથી એને જૈનનો ઉપયોગ કહેવામાં આવે છે. જૈન એટલે જીતવું ને, કારણ કે ખરેખર દ્રષ્ટિ જ્ઞપ્તિ સ્વરૂપ પુરુષમાં આત્મામાં તન્માત્ર પ્રમાણે વર્તનું તે સ્વચારિત્ર દર્શન ક્રિયા દ્રષ્ટિ જ્ઞપ્તિ, દર્શન ક્રિયા અને જ્ઞાનની ક્રિયાને દ્રષ્ટિ જ્ઞપ્તિ કહે છે. એ દ્રષ્ટિ દ્રષ્ટિ જ્ઞપ્તિ સ્વરૂપ આત્મા, દર્શન ક્રિયા અને જ્ઞાન ક્રિયા સ્વરૂપ આત્મા, ઠીક. શુદ્ધ દર્શન જ્ઞાન ક્રિયા થવાનો જ એનો સ્વભાવ હોવાથી દ્રષ્ટિ જ્ઞપ્તિ સ્વરૂપ આત્મા કહેવામાં આવે છે. એમાં તન માત્રપણે એટલે તેટલો જ હું છું એમ વર્કનું તેને સ્વચારિત્ર કહેવામાં આવે છે. એ સ્વચારિત્ર છે.